181 કળશ થયેલો એમાં થોડુંક આપણે લઈએ. આ પ્રજ્ઞારૂપી તીક્ષણ છીણી, છીણીની શું કામ આમાં આપી? કારણ કે છૂટા પાડવામાં કરે છે એના માટે. અથવા તો બીજો આગળ શબ્દ ક્યાં, કરવત, કરવત પણ આગળ શબ્દ આવી ગયો છે. કરવત અથવા છીણી શું કામ કરે છે? બે કોને? એકને જુદો કરવામાં મદદ કરે છે. એકને એકમાં કરે ને,
એકમાં
આખો લોખંડ નો હોય એમાં એકને જુદું કરવામાં કરે ને, છીણી કામ કરે ને. તો જુદાઓ છે તો એમાં જુદું શું કરવાનું હોય?
જ્ઞાન માનતા નથી
અને માનતા ને પણ જુદા જ છે તેને જુદા. હા, એક હોય એને જુદા કરી શકાય ને. હા, પણ દેખાતા નહીં તો પણ દેખાડો, એમાં જુદા કરવાની શું, એમાં એમાં પ્રજ્ઞા છીણી ની શું બધી વાત? હા, તો એક માની રહ્યો એટલે એક થઈ જાય છે તો જુદા જ છે. તો જુદા ને પછી જુદા ને જુદા કરે,
પોતાનો લાભ નથી થતો ને પોતાને.
હા, તો જાણવા તમે કયો, જુદા પાડવાની વાત શું છે? અહીંયા જો પ્રજ્ઞા અને છીણી બે વાત કરીને શું સિદ્ધ કરવું છે? ભિન્ન ને ભિન્ન જાણીને એમાં એકનું ગ્રહણ નહીં. એક એટલે છીણી શેના માટે છે?
જુદા પાડ,
એકનું ગ્રહણ એનું. અને પ્રજ્ઞા એના માટે ભિન્ન છે ને ભિન્ન જાણ. શું છે? જુદા છે ને જુદા. શું જુદા છે જ, હવે એને શું બે કરવું છે? જ્ઞાન દ્વારા પ્રજ્ઞા, જ્ઞાન દ્વારા જાણજે, અને છીણી ચારિત્રના પુરુષાર્થ દ્વારા એકનું ગ્રહણ કરીને બીજાને અભાવ કરે. પ્રજ્ઞા છે તે તો એમ થાય કે ભાઈ એ તો બે કેવા છે? જુદા છે. બેમાં એ રીતે પ્રજ્ઞા છે તે એટલે આવ્યું ને. ક્યાં સાધન વડે જુદા કરવા છે અને ક્યાં વડે એને ગ્રહણ કરવું છે, એના માટે જ ગ્રહણ કરવા છે. તો એ એની વાત તો આગળ આવશે 295. તો આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી, આ બધું ટીકામાં તો આવી ગયા છે. પ્રવીણ પુરુષો વડે, પ્રવીણ એટલે હોશિયાર એટલે કોણ?
સમજ્ઞાની,
જેને બેની ભિન્નતાનો એક ભાવ ખ્યાલ આવીને એ પ્રકારનો પુરુષાર્થ કરે. ખાલી કોઈ ભાષા જ્ઞાનથી કે વિકલ્પથી કે ધારણા જ્ઞાનની એની વાત નથી. પ્રવીણ પુરુષ કોને કહેવાય? આપણે આમ તો પ્રવીણ પરમ પુરુષ છે ને, એમાં સદગુ સદગુરુ જ્ઞાન. અહીંયા પ્રવીણ, પ્રવીણ કોને કહેવાય? જેવું શ્રદ્ધા જ્ઞાનમાં યથાર્થપણું આવ્યું છે એવું પ્રણમન કરે. એવું નથી આપણા જેવા નથી લીધા, આપણા એટલે કેવા ભાષામાં વાતો એ વડા કરે એવાની વાત નથી કરી. ખાલી સેટ ચલીના વિચાર કરે એવું નથી. બધા સપના જોવે એવા નથી લીધા. કેવા લીધા છે? પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમના દ્વારા અવલોકન કરવામાં આવે એવું બોલીએ છીએ ને આપણે. તો અહીંયા પ્રવીણ એટલે ફરીથી, પ્રવીણ એટલે જેવું વસ્તુ સ્વરૂપ છે એવું શ્રદ્ધા જ્ઞાનમાં લઈને હવે શું કર્યું છે? પરિણમન. કેમ શ્રદ્ધા જ્ઞાનમાં લઈ લો એનફ છે ને? ફરીથી હંમેશા આપણું શેમાં હોવું જોઈએ? ભલે આપણને એમ લાગે મારે ત્રિકાળીની, પણ ત્રિકાળીની મુખ્યતા કરી હોય તો પરણમન કેમ ન બદલતું? અલ્ટિમેટ આપણે ધર્મ કરવાનો હેતુ શું છે? સુખનું વેદન. તો સુખનું વેદન જે કરે છે પ્રવીણ પુરુષ છે. અને સુખના વેદન માટે નો ડાઉટ કે ત્રિકાળીનું જ અવલંબન હશે, પણ મૂળ પ્રયોજન નો ડાઉટ કે પ્રોફિટ માટે ટર્ન ઓવર જ કરવું પડશે. પણ ટર્ન ઓવર કરીને કોઈ સંતોષ નહીં થતો વેપારી હશે એમ. અહીંયા શું છે કે પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી, એટલે પ્રજ્ઞામાં શું કર્યું? ભિન્નતા જાણી અને ચારિત્રમાં સાથે કેવો થયો છે? પુરુષાર્થ થયો. શ્રદ્ધા જ્ઞાનમાં એ નિર્ણયાત્મક બધું કરવાનું શું, અને ચારિત્ર શું છે? ઇમ્પ્લિમેન્ટ. જે તને શું કરતા હોય છે પહેલા એમઓયુ સાઇન કરે ને બધું, પછી અભરાય ચડાવી દે ને, તો શું કરે? ઇમ્પ્લિમેન્ટ પછી આવે ને, એમયુ સાઇન કરીને જો તમે ઇમ્પ્લિમેન્ટ ન કર્યું તો સાઇન કર્યાનો અર્થ શું છે? એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું છે અને પછી શું થાય છે? ચારિત્ર ભલે એ પછી ક્રમે થાય એ જુદી વાત છે, પણ ચારિત્રમાં સાથે પ્રણમન. તો અહીંયા પ્રજ્ઞા માટે શું લીધું છે? શ્રદ્ધા જ્ઞાન માટે. અને છીણી માટે શું શબ્દ લીધું છે? ચારિત્રમાં પ્રણમન થયું. અને એવું જે કરે એનું નામ પ્રવીણ પુરુષ. શ્રદ્ધા જ્ઞાનમાં આપણી જેમ અહીંયા સમ્યક શ્રદ્ધાને જ્ઞાન કરે તો ચારિત્રમાં થાય એની જ વાત છે. આ તો આપણી જેવા છીએ. આત્મસિદ્ધિની વાત લઈએ તો કેવા છીએ આપણે? શરૂઆત કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ એવા જીવની નથી. સાથે શું કહ્યું છે? છીણીનો ઉપયોગ કર્યો છે. પોતા પાસે કંઈક હોય સાધન અને જ્યારે કામ પડે ત્યારે ઉપયોગ ન કરે તો બહુ સરસ મજાનું હોય ને? ભેટે રુજુ લે છે તલવાર, જેમ કે ને રાજા મહારાજા હોય ને એને ભેટે હોય ને ગળમાં ઓલું તલવાર હોય, એનું સરસ મ્યાન છે. એનું બનાવ્યું સોના ચાંદીનું, આ મીરા માણેકનું, અને અંદરમાં શું હતી? તલવાર હતી. વર્ષો સુધી એમને એમ રાખી, પડી પડી કટાઈ ગઈ, અને જ્યારે ટાઈમ આવે ત્યારે કાઢે તો શું થાય? એના જેવું નથી. એમ અહીંયા જેને શ્રદ્ધા જ્ઞાનમાં સાથે આવે ચારિત્રથી, એવા પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે એટલે આગળ આવી ગયું છે ને, ત્રણ ચાર શ્લોકમાં એક સાથે આવે છે ઉપરા ઉપરી, 20-21 બાવીમાં આવે ને કથમ હતી, એટલે એટલે અહીંયા જ્ઞાન છે. અહીંયા કોઈ પણ પ્રકાર એટલે ગમે તે રીતે તમે કદાચ નિમિત્તનું લક્ષ્ય લઈને કરો, વ્યવહારથી કરો, ભેદથી કરો, ગમે તે રીતે કોઈ પણ પ્રકારે અમને તો આપી છૂટ આપી દે છે. આ છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યોગ. આવા જ્ઞાની ગમે આપણને કે જ્યાંથી જે તને છૂટ આપે આપણને, એ ભાઈ અમે નક્કી કરશું, પણ અમને તો છૂટ આપી દીધી છે. તમને ત્યાં હરવા ફરવા ન મળે તમે જાણો, અમને તો અમને તો એન્જોય કરીએ છીએ ત્યાં. અમે ભાઈ ગયા હતા, અમે કોઈની ટીકા બીકા ન કરી, અમે તો અમારે એન્જોય કર્યું. તો એ તો હોય છે ને, હા તો નિર્દોષ સુખ જ છે. હવે અમારા નિર્દોષ સુખ ને તમે ન માને તમારો વાંક છે એમાં, પણ નિર્દોષ સુખ નિર્દોષ લ્યો ગમે ત્યાંથી, ગમે ત્યાંથી પાછ શબ્દ વાંચો. તમને છે ને મોટું આકરું પડે તોય તમે છુપાવો છો, આ બધું કરવું બધું આકરું તો પડે, પણ શું થાય કીધું પણ એમાં કે આનંદ મળે તમને નહીં. આ બધું વિચારવું પડે, મગજ ચલાવવું પડે, આમ આકરું લાગે ને, એની કરતા એટલું સહેલું અમારે કોઈ ચાલ અમે પાપમાં તો ન માનીએ એટલું તમને ખબર પડે, પણ પુણ્ય કરી આનંદથી કરીએ તેમાં શું થાય? આ ભાવ સુધરે ને આવતો ભાવ પણ સુધરે કે નહીં, અનુકૂળતા મળે તો ત્યાંથી ના માનો. અને આ બધું તત્વ અભ્યાસ કરો છો ને એમાં બધું આકરું નથી લાગતું, બધું લગાડવું પડે, સહેલું લાગે છે બધું ગુરુદેવ શીખે, બધું ન્યાયથી વિચારવું પડે, માનવું પડે, કેટલું બધું આપવું પડે. ઓલામાં સીધું સટ હોય કઈ
દેખાય નહીં.
જીવનમાં ફરીથી નિર્દોષ સુખ કોને કહેવાય? પેલું તો સુખ કોને કહે ને, નિર્દોષ કોને કહેવાય? નિર્દોષ કોને કહેવાય? જેવી રીતે ને આમ બારમાં ઓલું ઝઘડા આ તે બધું થયું હોય તો કઈ કહે ને, આ નિર્દોષ કોને કહેવાય? નિર્દોષ અને એ રીતે કરીએ, નિર્દોષ ત્યાં કોને જે એમાં ક્યાંય ઇન્વોલ્વ નહીં થયો, જાણવામાં રહ્યો હશે પણ ઇન્વોલ્વ નહીં થયો. જેને એમ એમ તું નિર્દોષ સુખ લેજે તે બીજાનું કઈ ન કર્યું, પણ રાગ કરીને તારા આત્માને તો દુઃખી કર્યો કે નહીં, આ મોટો દોષ છે. નિર્દોષ કોને કહેવાય? જેનાથી કોઈને, કોઈને માં કોણ લેવા? પોતે કે પર, કોઈને માં પણ. કદાચ હજી આપણે ક્યાં સુધી રહીએ છીએ નિર્દોષ એટલે બીજા જીવને અમે દુઃખી નથી કરે, અમે તેને બચાવીએ. જેમ આયુત બંધ અધિકારમાં બીજાને અમે શું કરીએ? સુખી કરીએ છીએ. પણ તે તારા આત્માનું શું કર્યું છે? એ જ મુખ્ય અહીંયા વાત કરવાની છે કે તે નિર્દોષ સુખ નથી. આનંદ ને સુખમાં શું ફરક પાડવો છે? અને એમાં પણ શબ્દ શું આપ્યો છે? 47 શક્તિમાં સુખ શક્તિ છે એમાં શું છે? તો તું વિચાર કર કે તને આકુતા ક્યારે થાય છે? ક્યારે થાય આકુતા? કસાયમાં આકુતા હોય કે ન હોય, તો તીવ્ર કે મન કસાય તો છે કે નહીં? તને તું નથી માનતો તો એ તારે, એ તો દારૂ પીધેલો માણસ ગંદકીમાં પડ્યો છે ને છતાં નથી માનતો તો શું કરે?
એવું નથી
આ એનાથી વધારે હજી હોય તો ઝેર પીને મારે 1000 વર્ષ જીવું છે એવું માનીએ છીએ આપણે. તો જીવનમાં આકુરતા શું છે અને આકુરતા ન હોય તો વિષય શું કામ બદલાવીએ છીએ? મારે અનાકુરતારૂપ સુખ જોવે છે, અનાકુરતારૂપ આનંદ જોવે છે, અને જો મને આનંદ મળતો હોય જે જે વિષયમાં હું જાઉં છું તો મારે વિષયથી વિષયાંતર શું કામ કરવું પડે?
આપ
એનો અર્થ છે ને કે તને એમાં જો સુખ હોય તો સુખ નામનો સ્વભાવ હોય તો કાયમ આવવો જોઈએ. સાકરમાંથી ગળપણ ક્યારે આવે? ક્યારે પણ પોતાની કલ્પનાથી સુખ નથી કરવા જેવું. પોતાની કલ્પનાથી પુરુષાર્થ કરવા જેવો નથી પ્રયત્ન એટલે પુરુષાર્થ. આપણે આપણી કલ્પના પ્રમાણેના પ્રયત્નો કરીએ છીએ, પ્રયત્ન એટલે પુરુષાર્થ. પોતાની કલ્પના મને લાગે છે, આ સારું મને લાગે છે તો ડૉક્ટર પાસે કહીને જાય મને આ દવા સારી લાગે છે એમ કહેજો. ન્યા ભાઈ શું કહે છે? ન્યા શું કહે છે?
સારું થાય
મને શું થાય છે એ કહી, શું કરવું એ તમારે કહેવાનું. આ તો હું જ દર્દી અને હું જ દવા નક્કી કરું ને. એવા વેદ ગોતવા જે ભાવતું હતું એવું કે બધા જીવનમાં બોજ અહીંયા ફરીથી. તો અહીંયા આપણને કોઈ પણ પ્રકારમાં આખો એક શું છે કે કોઈ પણ પ્રકાર એટલે કે જેનાથી તારા કાર્યની સિદ્ધિ થાય. કારણ કે તું કોઈ પણ કાર્ય પ્રયોજનને વશ કરતા હોઈએ છે તો તારા પ્રયોજનની સિદ્ધિ થાય એનું નામ કોઈ પ્રકાર. અને એના માટે સ્વયં તારે કહેવાનું, એટલે જ્યારે પણ સ્વભાવથી લે આ પુરુષાર્થથી લે કાળ આવશે તને સમજાવે અથવા તું જ ગમે તે, પણ અંતે શું થવું જોઈએ? પરિણામ કોઈ કે આ કાર્ય થયું સેનાથી થયું, પુરુષાર્થથી થયું કે ભવિતવ્યથી થયું કે કાળથી થયું, કાળલબ્ધિથી થયું, તને છૂટ છે વિચાર. પણ તારું શું થવું જોઈએ? પરિણમન પ્રયોજનની સિદ્ધિ. અરે શાસ્ત્રમાં એમ પણ આવે તે તો પ્રભુએ આપ્યું. નિયમસારમાં ઓલો આધાર આપીને કહે છે ને કે આ સમ્યક જ્ઞાન તો શું છે? સજ્જન પુરુષો એને કૃપાથી થયું છે, કોઈ ના નથી હોય એમાં. પણ ત્યારે શું વિચાર જે તારો પુરુષાર્થ છે તો જ્ઞાનીઓનો ઉપકાર એના આરોપ આપવામાં આવે છે. સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે છે તો સ્વકાળમાં પરણમન થયા વગર બધું શું મેળ છે એમાં. પણ એનું નામ કોઈ પણ પ્રકાર, કોઈ પણ પ્રકાર એટલે કોઈ એક પકડીને બીજું ન હોય એનું નામ નથી. તો કોઈ પણ પ્રકારે, અને એટલા માટે બ્રેકેટમાં શું છે? યત્ન પણ. અને અને એક બહુ પ્રયત્ન આપણે ક્યાં કરશું? આમ મહેનત કરે ને આમ પ્રયત્ન ક્યારે કરતા? જ્યાં એને ગમતા વિષયની સિદ્ધિ થતી હશે. મને પૈસાથી સુખ મળશે એવી ભલે ખોટી કલ્પના, પણ એક કલ્પના છે. તો પૈસા કમાવા માટે શું કરીએ છીએ? શું નથી કરતા? એમ લાગ્યું કે ભણશું તો કરશું તો ભણવાની મહેનત કરી કોલો એ રીતે કરે, ભણવાનું ઓછું ભલે પણ ધંધાની આવડત આવડી ગઈ તો ન્યા બધું કર. જ્યાં જ્યાં જે રીતે લાગ્યું છે એ પ્રકારનું, કારણ કે ન્યા જેનો રસ રૂચિ પ્રયોજનની સિદ્ધિ લાગી તો ન્યા પ્રયત્નપૂર્વક પુરુષાર્થપૂર્વક તનતોડ જે રીતે. તો એ અહીંયા યત્નો સાવધાનપણે નિષ્પ્રમાદપણે પ્રયત્ન, અને પ્રયત્ન પોઝિટિવ છે, નેગેટિવ શું છે? પ્રમાદથી રહી. પણ જ્યાં પણ એક સૌથી મોટા ડૉક્ટર ઓપરેશન કરતા હોય આમ એમાં ઓર્થોપેડિક હોય ને એના તો મોટા હાડકા ને એવું હોય, પણ જ્યાં એ ન્યુરોલોજિસ્ટ હોય, ન્યુરોલોજિસ્ટનો પણ સર્જન, એને જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે કેવી રીતે કરતા? કિસ્સો માઇન્યુટ જ્ઞાન તંતુ જે હોય છે ને બ્રેઇન્સ, એના શું કારણ કારણે ખબર છે? જયારે બેકના ઓપરેશન કરતા કરોડરજ્જુ જે નખે એમાંથી કેટલી બધી વેન્સ બ્રેઇન સુધી, એમાં એક ડેમેજ થઈ તો આખો એક બોડીનો એક પાર્ટ આખો પેરાલિસ થઈ જશે. તો કેટલી કરતા હશે? તો અહીંયા શું છે, એવી રીતે બંધ અને આત્મા બેની શું છે, સૂક્ષ્મ સંધિ છે. અને તેથી શું કરવું પડશે? અસ્થિમાં શું છે? સાવધાની. અને નાસ્તિમાં શું છે? નિષ્ઠા. અને પાછી શું નાખવી છે? પ્રજ્ઞા ઝીણી. એ પણ કેવી? કેવી? તીક્ષ્ણ, ધારદાર, જેનાથી પડે તો. અને ગુરુદશામાં અટ કરતા હોય છે એમાં સૂક્ષ્મ અંત સંધિમાં પ્રજ્ઞા ક્ષીણી સાવધાન જ્ઞા. એમાં સંધિ જે છે બહુ સૂક્ષ્મ છે, અને એટલા માટે જ્ઞાનમાં પણ સૂક્ષ્મ તીક્ષ્ણ એ જ્ઞાન ઉપયોગ કરવો પડે. ધારણા જ્ઞાન છે એમાં એ બુઠ્ઠું હથિયાર છે, અને જે અતિન્દ્રિય જ્ઞાન છે સ્વસન્મુક્તાનું જે જ્ઞાન છે કેવું છે? તીક્ષ્ણ છે. તો એ સૂક્ષ્મ અંત સંધિ હોવાથી જ્ઞાનને પણ તારે કેવું પડશે? એકદમ સૂક્ષ્મ કરવું પડશે. ઇન્દ્રિય જ્ઞાન જેવા સ્થૂળ જ્ઞાનથી કામ આવવાનું એ નથી. તો એ રીતે પ્રયત્નપૂર્વક સાવધાનપણે નિષ્પ્રમાદ પુરુષાર્થ છે, અને સાથે નાસ્તિમાં શું છે? પ્રમાદનો અભાવ છે. પટકવામાં આવી થકી પટકવામાં વીર્ય બળ જોરદાર આમ પટકી નાખે, જેમ કે ને એવો નાખ્યો જોરથી તો ભાંગીને ભૂકો થઈ ગયો. એટલે એને એવું પુરુષાર્થનું બળ છે, જ્ઞાનમાં જો છે, શ્રદ્ધા જ્ઞાનનું બળ છે, અને શ્રદ્ધા વીર્યનું પટકવામાં આવે તો શું થાય છે? આત્મા અહીંયા સુધીનું શું આવ્યું? વિધિ. અને હવે કોની વાત આવે? ફળની વાત આવે. આમાં આપણે બધા પાસ થઈ ગયા છે ને, એટલી થોડા ઘણા આપણે કદાચ પૂરું નહીં થયું, પણ પાસિંગ માર્ક જેટલું તો થયું હશે ને, આમાં કાંઈ નથી થયું. તો અહીંયા એ આત્મા અને કર્મ જો ફરી આ મોક્ષ અધિકાર ચાલે છે એટલે સામસામે બંધ, અને એ રીતે બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં બંનેના સૂક્ષ્મ. અને એ રીતે વિચાર કરીએ તો બંને સૂક્ષ્મ કેમ છે? ઓલા દ્રવ્ય કર્મ છે એ પણ તારા માટે તો ઇન્દ્રિય જ્ઞાનમાં નથી, માટે સૂક્ષ્મ. આત્મા તો છે જ સામે એ પણ, અને એટલા માટે, એટલા માટે શું હોવું જોઈએ? તારા ઉપયોગમાં આવતું નથી અને પ્રયત્ન કરવાનો છે તો દેવ શાસ્ત્ર ગુરુ પર પહેલા વિશ્વાસ રાખીને કામ. આ મૂળ પહેલો પાયો છે. શું છે? બે બે માંથી એક નથી દેખાતા અને છતાં કરવાનું છે તો કોના ઉપર વિશ્વાસ રાખવો? એટલે અમે શું આવ્યું તું ટીકામાં, અમે એમ જાણીએ છીએ આવ્યું હતું ને. આ મૂળ તો ધર્મજી એટલા માટે ચાર સ્ટેપ લીધા હતા ને, દેવ શાસ્ત્ર ગુરુ નો શ્રદ્ધાન, નવ તત્વ નો અભ્યાસ, સફર નું ભેદજ્ઞાન અને સ્વાનુભૂતિ. એ ક્રમ છે કે નહીં? કોઈ એમ કે તમારું બધું તત્વ અમને તો બહુ ગમે છે, પણ અમે અમારામાં છીએ એમાં અમે કરશું, કાંઈ કામ નહીં થાય. ઘણા એમ થાય ને, તમારું જ્ઞાન ને અમારી ક્રિયા, તમારું જ્ઞાન ને અમારી ક્રિયા, કામ બેનું થઈ જશે ને. સૌથી પહેલા જો યથાર્થ દેવ શાસ્ત્ર ગુરુનો સ્વીકાર નથી તો એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં પ્રશ્ન જ નથી. ભલે શબ્દો એ આવી જાય, આપણે બોલતા એવા એ શબ્દો ભલે બીજામાં છે ને, સાત તત્વ આવતા, છ દ્રવ્ય આવતા, બીજો ફરક થોડો હોય છે આમ, તો એનાથી કાંઈ શબ્દ ચોરવાથી કામ નહીં થાય. ભાવને સ્વીકારવા પડે,
ડાયરેક્ટ અનુભવ કરશો
કરો ને, કરીને દેખ કરો ને, કોઈ વચ્ચે અટકવાની જરૂર નથી. કરવું નથી અને એના માટેનો પૂર્વ ભૂમિકાની પણ તૈયારી નથી કરી તો કાંઈ નહીં થાય. ભણવું આખું વર્ષ ભણવું નથી અને પરીક્ષા આવે ત્યારે કંઈક થોડો વાંચવું પણ નથી. શું લાવીને આવશે? ના જીરો તો ને સ્વચ્છતા ના 5 માર્ક મળશે સ્વચ્છ પેલા એવું આવતું હવે તો બધું નહીં આવતું આમ ભણતા ત્યારે આવતું સરસ બરાબર સ્વચ્છતા મળતા ને 5 માર્ક
લખે તો મળે
ના લખે તો સ્વચ્છ જ રાખ્યું અમે બધું લખીને બગાડ્યું નહીં અમે એવું ને એવું સ્વચ્છ અમે જીવનમાં અહીંયા તો એ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિ અને સંધિ શબ્દ શું દેખાડે ક્ષેત્રની નિકટતા અને ભાવની ભિન્નતા અમારો નેક્સ્ટ ડોર નેબર છે તો શું છે એના ઘરમાં આપણે રહીએ એ આપણા ઘરમાં રહે કે આપણે એના ઘરમાં રહીએ અરે વ્યવહાર થી એના રહેતા હોય તો કાકા પણ કહી ને આ પણ જે શબ્દો થી કરતા હોય બોલવાની પણ અંદર માં ભિન્નતા તે ભિન્નતા જે છે અહીંયા કેવી છે આચાર્ય દે કે છે નો ડાઉટ તને એક જેવા લાગે છે કારણ કે એની શું છે અત્યંત સૂક્ષ્મ સંધિ છે નિકટતા છે ક્ષેત્ર થી અને એ જ ફરીથી આગળ બીજી ત્રીજી ગાથામાં શું છે અત્યંત નિકટ એક ક્ષેત્ર અવગાહ સબળ એવો શબ્દ છે બીજી અને ત્રીજી અને એમાંથી કે એમાંથી તારે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું સ્પર્શતું નથી લેવાનું છે આગળ પણ બધામાં આવે છે અને કેવા બધા આવે બે જાતના નો કર્મ કેવા આવે બદ્ધ ને અબદ્ધ આગળ આવે ને બધી ગાથાઓમાં તો બદ્ધ નો કર્મ કયું છે આપણું શરીર આદિ એ બદ્ધ છે અને મકાન આદિ બધા એ કહેવાય છે અબદ્ધ દૂરના ક્ષેત્રના પણ અંતે બે કેવા છે નો કર્મ છે નો કર્મ છે એટલે જુદા છે પણ નિકટતામાં એકતા કરી બેસીએ છીએ કારણ કે એમાં એવું એકત્વ પણ પડ્યું છે કે નિકટતા એટલે જાણે કેવા થઈ ગયા મારા થઈ ગયા છે તો અહીંયા એમાં સંધિમાં શીઘ્ર પડે છે આવી રીતે પટકવાથી શીઘ્ર પડે રભસા શીઘ્ર પડે છે અને હવે શું થયું બે જુદા તો પડી ગયા હવે શું કે આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળ દેદીપના છે એવા ચૈતન્યપુરમાં મગ્ન કરતી શું આવ્યું આટલા બધા શબ્દો તો આત્માનું લક્ષણ ચૈતન્ય છે એટલે હવે પરણતી પણ આત્મામાં લીન છૂટા પડ્યા ને તો આત્માનું લક્ષણ શું આપ્યું હતું ચૈતન્ય તો આત્માની જે પરણતી છે હવે શેમાં થાય છે પોતાના દ્રવ્યમાં એની સાથે મગ્ન કરે અને બંધનું લક્ષણ શું છે બંધનનું લક્ષણ રાગ ભાવ છે તો બંધને અજ્ઞાન ભાવમાં નિયત કરે રાગ અને બંધને ન્યા અભેદ કરે છે અને જ્ઞાન અને ચૈતન્યને આત્માને અહીંયા અને આ રીતે પોતપોતાના ભાવમાં સરસ આગળ કરશો બધા ઘણા એમ કેટલા યાદ રાખશો ને એક નદીનું વેણ ચાલ્યું જતું હતું એમાં વચ્ચે વન ને એવા આવ્યા તો ઝાડ ને બધા આવ્યા તો એનું એક શું થાય થોડીક નેર જેવું થઈ ને એક ધારા એની કેવી થઈ ગઈ છૂટી પડી પછી શું થયું આગળ કેવી રીતે મળી ગયું
એક થઈ ગયું
એમાં ઢાળ આવ્યો એમ અહીંયા અનાદિના આત્માની અનુભૂતિ નથી તો એ આપણી જ્ઞાન ધારક કેવી થઈ છૂટી પડી અને ભેદજ્ઞાન રૂપી ઢાળ મેળવ્યો તો પાછું જ્ઞાન જ્ઞાનમાં મળી જાય છે એમ અહીંયા હવે શું થાય છે રાગાદિને કોની સાથે કરે છે બંધ ભાવ સાથે એને ભીન કરે છે અને જ્ઞાનને આત્મા સાથે કરે છે બંને અજ્ઞાન ભાવ નિયત કરતી એ રીતે આત્મા અને બંને સર્વ તરફથી ફરીથી સર્વ તરફ એટલે શું અભિત ભિન્ન અભિન્ન કુર્વતી સર્વ તરફથી એટલે કે ક્ષેત્ર ભિન્નતા હતી પણ બેના ભિન્નતાનો ભાવ લક્ષણથી ખ્યાલમાં નહોતા હવે તો ક્ષેત્ર ભિન્નતા તો હતી જ હવે લક્ષણ ભિન્નતાથી ભાવ ભિન્નતાનો પણ ખ્યાલ આવવા માંડ્યો કે બંધનનું લક્ષણ શું છે રાગ કે જ્યાં જ્યાં રાગ હોય ત્યાં ત્યાં બંધ થયા વગર નહીં અને જ્યાં જ્યાં ચેતનપણું હશે ત્યાં આત્મા જીવ હોયા વગર નહીં એવી રીતે ક્ષેત્ર ભિન્નતા હતી હવે ભાવ ભિન્નતા પણ ખ્યાલમાં આવે છે અને એ રીતે ભિન્ન ભિન્ન કરતી એ કોણ પડે છે તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી પડે છે પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છે જ્ઞાન અને તીક્ષ્ણ છૂટું પાડવાનું જેમાં સામર્થ્ય એવું જ્ઞાનથી. તો આ રીતે મોક્ષ અધિકાર છે એમાં પણ મૂળ કોણ આવ્યું? પ્રજ્ઞા, જ્ઞાન આવ્યું કે નહીં? એવું ક્યાંય આવે? આગળ આવી ગયું, પાછળ આવી ગયું? સ્ટાર્ટિંગમાં છે, લગભગ એન્ડમાં છે. અરે સંવર અધિકારમાં જે કોઈ સિદ્ધ થયા છે ભેદના, આ એક ધારા કોન્સ્ટન્ટ આવે છે ને જ્ઞાનની, કે તારે જો સુખી થવું હશે તો તારી પાસે એકમાત્ર સાધન કોણ છે, ઉપાય શું છે? જ્ઞાન છે. જ્ઞાનની પહેલા અધિકારના પ્રારંભ ને અંતમાં લગભગ તો છે જ બધામાં જ્ઞાનની મહિમા, અને જ્ઞાનમાં જ સમ્યકપણું થાય એ જ માંગલિક છે, એ જ મંગળપણું છે. તો આખી થ્રુ આઉટ અને એ રીતે ભેદજ્ઞાનથી વિચાર કરીએ તો પાંચમી ગાથાથી આખું શરૂ કર્યું છે. એકત્વ વિભક્ત, પોતાના સ્વભાવ સ્વરૂપથી એકત્વ, અને વિભાવ ભાવથી લઈએ બધાથી કેવું છે? વિભક્ત. અને આવું જાણવું તેનું નામ શું છે? ભેદ જ્ઞાન. અને ભેદજ્ઞાન જ છે મોક્ષનો ઉપાય છે. પછી સાથે સંવર પણ લ્યો, નિદ્રાનું પણ લ્યો. પણ એટલે આમ એક જોઈએ તો એક ધારાથી આખું આ સમયસારમાં શું છે? વાત ચાલી આવે છે. અને એ રીતે લક્ષમાં લઈને આપણે વિચારતા રહેવું છે. એકત્વ અને વિભક્ત, જેમ અહીંયા એકત્વ વિભક્ત શું છે? જ્ઞાન સાથે એકત્વ છે અને રાગને બંધને વિભક્ત કરે છે. આ એક ધારા આપણને એ લે છે. આપણે આપણા થોડા વિષય ઉપર આવી જઈએ. ફરીથી બહુ લાંબુ ચાલે છે ને 283-84-85માં 418 પાનું છે. ફરીથી આચાર્ય દેવે શું કર્યું? પહેલું તો પ્રિન્સિપલ આપી દીધો. કયો પ્રિન્સિપલ આપી દીધો? પહેલેથી ફરીથી વાંચી લઈએ. પોતાના રાગાદિકનો આત્મા કેવો છે? અકારક જ છે. આ શું આવ્યું? એક પ્રિન્સિપલ આપ્યો. હવે એનું લોજિક આપે. કારણ કે જો એમ ન હોય તો આ બે પ્રકારનો ઉપદેશ આપ્યો, અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનમાં દ્રવ્ય અને ભાવનો, તો આપવાની જરૂર શું પડી? આત્મા જો પોતે અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનનો કારક હોય, રાગાદિ ભાવનો કારક હોય, તો પછી આ બેના દ્રવ્ય ભાવના સંબંધની વાત શું કામ કહેવાની જરૂર પડે? આત્મા એકલો એકલો કરે રાખશે તો એ નથી. તો એ બેનો બે ઉપદેશ છે એ શું જાહેર કરે છે? કે બેના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આ ઊભો થાય છે, એમાં આત્માનું કંઈ કરવાપણું કરતાપણું એમાં નથી. આત્મા તો અકર્તા છે. માટે નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત અને આત્માના રાગાદિ ભાવ શું છે? નૈમિત્તિક. આખું ફરીથી આખું કોનાથી આ વાત બતાવ્યું? પરદ્રવ્ય નિમિત્ત અને આત્માનો રાગાદિ ભાવ નૈમિત્તિક. કેવી રીતે બતાવ્યું? નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બતાવ્યું. ઉપાદાનથી બતાવશે તારા અજ્ઞાન ભાવથી રાગાદિ અધ્યવસાન. બે વાત આવી ગઈ. જેવી રીતે નિજરા છે, આમ વાંધો નથી, લિંક ઇન્ટરલિંક થઈ શકે ને. નિજરા, નિજરાના બે ભેદ ક્યાં છે? આજે ફારું આવ્યો, પાછા બે આવ્યા. તો બરક શું છે? એક બાજુ તમે કહો એ સકામ અને અકામ, અને સવિપાક અને બરોબર છે ને, તો એવા કેમ કહેવાની જરૂર પડી? એક ઉપાદાન છે. સકામ અકામ પુરુષાર્થ એટલે ઉપાદાન છે, અને સવિપાક અવિપાકી શું છે? નિમિત્ત છે. નહીં આવું બધું લિંક થાય કે નહીં આવું? સર એમ અહીંયા પણ અહીંયા કોનાથી બતાવે છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં બતાવે છે, અને જ્યારે ઉપાદાનથી બતાવું ત્યારે શું છે? પોતાના જ ઊંધા પુરુષાર્થથી કરે છે, પોતાના જ અજ્ઞાનથી ઊભો થાય. આખી શૈલીથી વિચાર કરીએમાં જ પહેલો તારો દોષ પણ બતાવે, અને છતાં કહે છે કે તો જો તું નિમિત્તમાં નહીં જોડા તો છૂટી શકે એમ. કોના સંગમાં ઊભો થયો છે? તારે ઊભો કર્યો અજ્ઞાન ભાવે. હવે જો તારે છોડવું હોય તો તું નિમિત્તના સંગમાં શું કામ જોડાશો? તો તારો અહીંયા અજ્ઞાન ભાવ ટાળીશ તો છૂટી શકે છે. તો બે રીતની આખી શૈલીથી એ નિમિત્ત નૈમિત્તિ, જેમ ફરીથી દ્રષ્ટાંત બધા ઘણા આવ્યા છે ને. મોર છે, બે જગ્યાએ મોર છે. શું પણ ક્યાંથી ના કહેવી પડી? મેં હજી કઈ આગળ બોલ્યો નથી. ક્યાં કે? એક બારમાં મોર દેખાય છે અને બીજો અરીસામાં મોર છે. અહીંયા બીજું કઈ બીજું પક્ષી દેખાય છે? એક્ઝેક્ટ એક્ઝેક્ટ તમે એક એક એના પીછાથી કલરથી કરો તો એક્ઝેક્ટ છે કે નહીં આકાર કલર? તો મોર બે જગ્યાએ છે કે નહીં?
એક જ જગ્યાએ.
બે રસગુલ્લા તો બે રસગુલ્લા ખાવા
હોય, આ તો આપેલા આ ખાજે પછી ઓલા ખાજે. અરે ભાઈ, આજે કોઈને પણ નાના બાળકને એનાથી પણ એક દેખાડ એમ નિમિત નૈમિતિક સંબંધથી પણ તને દેખાડીને કરે. અંતે તો કાર્ય કેસેમાં કરવાનું છે ઉપાદાનમાં, પણ એક નિમિત નૈમિતિક સંબંધમાંથી પણ એને શું એક કહેવામાં આવે છે કે એનાથી તું છૂટી શકે છે. તારો કાંઈ સ્વભાવગત એ ભાવ નથી, એ નિમિત નૈમિતિકના એ સંબંધમાં છે. તો જો અને ફરીથી આવ્યું એટલું સિદ્ધ્યું પરદ્રવ્ય નિમિત્ત અને પોતાના રાગાદી ભાવને જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય પ્રતિક્રમણને દર પ્રકારને કરતા પણ આના નિમિત્ત તરીકેનો ઉપદેશ જ નિર્થક થાય. એવો જો નિમિત્ત નૈમિતિક સંબંધ ન હોય તો એ જે દ્રવ્ય અપ્રતિક્રમણને અપ્રત્યાન દેખાડ્યો એનો ઉપદેશ જ નિર્થક. છતાં એનો શાસ્ત્રમાં તો આખા કર્ણાનું યોગમાં કર્મની પ્રકૃતિમાં આખો એનો ઉપદેશ તો છે જ. તો દ્રવ્ય અપ્રતિક્રમણને દ્રવ્ય કરતા પણ નિયમિતપણે કરતા પાછી કરાવે છે એવું નહીં, નિયમિતપણે એને ઉપદેશ નિર્થક અને તે નિર્થક થતા. અને જો એ નિમિત્ત જ નથી, નિમિત્તનો સંબંધ જ નથી, એનું લક્ષ્ય જ નથી, તો એક જ આત્માને. અને એ તો તેરમી ગાથામાં પણ કહી દીધું છે, એકને આવા ન ઊભા નહીં થાય તો કયો સંબંધ થશે? એક થવા યોગ્ય અને કરનાર એટલે નિમિત્ત. એકમાં જ આવી અનેકતા નવ તત્વની વાત છે ને તેરમાં, તો એકમાં નવ ઊભા નહીં થાય, કોકના સંઘમાં એ ઊભા થતા હોય છે. તો એક જ આત્માને રાગાદેભાવ નિમિત્ત પણ આવી થતા નિત્ય કરતાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો જ અભાવ થશે, મોક્ષ જ કોઈ દી નહીં થાય. કારણ કે જો તે નિમિત્તને કોઈ સર્વથા અને એટલા માટે પાંચ સમવાયમાં એક કોણ લીધું છે? એક વિચારવા જેવું છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે પાંચ સમવાયમાં? સ્ટાર્ટિંગ સ્વભાવથી. એન્ડ ક્યાંથી થાય છે? એ રીતે સમવાય બે લીધા છે કે તું સ્વભાવને ચૂકે છે તો નિમિત્તના સંઘમાં જા, બે વાત લીધું છે. તો શું ઉપાય છે? કે સ્વભાવ સન્મુખ થાય તો નિમિત્ત પાછો વળી જશે. એવી જ રીતે લબ્ધિ છે ને, પાંચ લબ્ધિ છે કે નહીં, એમાં કઈ નિમિત્ત હોય? દેશના લબ્ધિ છે. દેશના લબ્ધિ સાથેની પૂર્વ ભૂમિકા પણ ક્ષોપસમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને પ્રાયોગ, એ ત્રણેય કેવી છે? પૂર્વ ભૂમિકા. અને સાથે દેશના લબ્ધિ છે તો પછી આગળ. એટલે આચાર્યદેવ કાંઈ બધું આખું પ્રોસેસ કમ્પ્લીટ એને સ્ટાર્ટિંગથી બતાવી દીધું. તો અહીંયા જ તું એમ ન માન, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ આ આખો રાગાદી બંધભાવ ઊભો થાય એમ નહીં માન, તો એકલા આત્માને શું આવી જશે? કરતાપણું આવી જશે. તો આત્મા તો એ સ્વભાવભૂત થઈ જશે અને તો પછી કોઈ દી બંધનો અભાવ જ નહીં થાય, તો મોક્ષ જ નો અભાવ થશે. આત્માને નિત્ય કર માટે માટે હવે જો કન્ક્લુઝન, પરદ્રવ્ય જ આત્માને રાગાદી ભાવનું નિમિત્ત હો, ફરીથી શબ્દ વાય નિમિત્ત હો, પોતે એ નિમિત્ત છે ના સંગમાં તું જા છો, એ તારું અજ્ઞાન છે. શું છે એ નિમિત્તો કહીને એમ શું છે? એ કરાવે છે એમ નહીં, પણ એ કેવું છે? એના તું સંગમાં જા છો એટલે બાકી સ્વભાવથી જોઈએ તો અકારક છે પહેલી લાઈન. અને એ કહે કે તું સ્વભાવથી તો કેવો છો? અકારક છે, પણ સ્વભાવથી ચ્યુત થા છો તો પરના સંબંધમાં નિમિત્તમાં તું જોડા છો, તો આખો આ બંધભાવ ઊભો થાય છે. અને આત્મા એ રાગાદી નિમિત્ત હો અને એમ હોતા આત્મા રાગાદિકનો અકારક છે એમ સિદ્ધ થાય છે. બરાબર. હવે આ રીતે આચાર્ય કહીને આવી દશા ક્યાં સુધી છે? સ્વભાવ અકારક છે અને છતાં નિમિત્તના સ્વભાવથી ચ્યુત થઈને નિમિત્તના સંઘમાં રાગાદિ ઉત્પન્ન કરીને બંધ કરે છે, એ ક્યાં સુધી? આમને આમ ધારા ચાલશે, ક્યાં સુધી ચાલશે? પૂર્ણ થશે ત્યાં સુધી ચાલ્યા જ કરશે. એટલે હવે શબ્દ શું વાપરે છે આગળ? આ રીતે જો કે આત્મા રાગાદિકનો અકારક જ છે સ્વભાવમાં, હવે પર્યાય તો પણ અને એ પણ પર્યાયની વાત શું છે, જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિકમતો નથી એટલે પચકરો નથી, એટલે નિમિત્તભૂત કર્મ છે એને શું છે પચતો નથી એટલે પ્રતિકમતો નથી એટલે એમાં જ લક્ષ છોડતો નથી, એમાં એકાકાર માનવા પણ છોડતો નથી, બાકી છૂટેલા. અને બે શબ્દ આવ્યો, પચતો નથી અને પ્રતિકમતો નથી, એમ લીધું.
ભૂતકાળનું
આલસનાનો લીધે આમાં થોડું પ્રશ્ન નથી. નહીં નહીં, અહીંયા શું છે, હવે શું આવ્યું, જ્યાં સુધી એને તું પચતો નથી એટલે ભેષના ત્યાગની અને પ્રતિકમતો નથી એટલે ભૂતકાળ વર્તમાનની નો લીધું.
વર્તમાનમાં તો કાર્ય કરે છે,
આલસના તો થઈ ગયો, વર્તમાન તો થઈ ગયો છે, હવે એમાં શું છોડવાનું તને. હવે એમ કહે છે કે તું હવે જો છોડીશ તો ભવિષ્યમાં છોડી તો પ્રત્યાખ્યાન થશે, અને ભૂતકાળની ભૂલ ત્યાં ના કરી માટે પ્રતિક્રમણ શું થઈ ગયું, અત્યારના તો શું થઈ ગયું છે, દોષ થઈ ગયો છે, એટલે એમાં હવે કઈ પ્રશ્ન નથી. તો હવે ઓપ્શન ક્યાં, અવસર ક્યારે છે, ભૂતકાળના કરેલા દોષ પાછા વળી શકાય ન વળાય ને, હા તો થઈ ગયા એટલે કઈ પાછા તો ન વળાય ને, અને ભવિષ્યના તો તેરા નથી એટલે કઈ ઈ છૂટી ન શકે ને. અરે ભાઈ, હવે અત્યારના તે ભૂલ કરી છે, તારા માટે નેક્સ્ટ સમયમાં પણ ઉપાય કરી શકાય એવું સંભવ છે. કોઈ કે ને વાર છે ને એ ટોટલી રોંગ સ્ટેટમેન્ટ છે, નેક્સ્ટ સમય તું કરી શકે, વાર હે ને ગોત જ તું, મુહૂર્ત જોવા કે ચોગડિયા જેવા નહીં, આ નેક્સ્ટ સમય. અને તો જો નેક્સ્ટ સમય માની લ્યો એ કર્મ જે નિમિત્ત છે એમાં જોડાણા નહીં, નૈમિત્તિક ભાવ ઉત્પન્ન ન કર્યો તો શું થયું, ભૂતકાળના દોષ હતો એ દોષ ન કર્યો, અને એટલા માટે ભૂતકાળની અપેક્ષા એનું નામ શું પડશે, પ્રતિક્રમણ. અને વર્તમાન જે કરવું ગમતું નથી તો ભવિષ્યમાં શું કામ કરશે, તો ભવિષ્યમાં એ ઉત્પન્ન નહીં કરે તો એના ભવિષ્યની અપેક્ષા એનું નામ શું પડ્યું, પચત્રણ, પચખાણ આપ્યું, પ્રત્યાખ્યાન આપ્યું, ખ્યાલ આવ્યું. અને એટલા બે ની વાત લઈને આપવામાં લાગે. તો અહીંયા ફરીથી, જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિકમતો નથી ને પચતો નથી, જ્યાં સુધી ભવિષ્યમાં જ્યાં સુધી આવું કરતો નથી ત્યાં સુધી, અર્થાત જ્યાં સુધી નિમિત્ત દ્રવ્યનું પ્રતિક્રમણ પચતો નથી ત્યાં સુધી, એટલે કે એના લક્ષમાં, પરદ્રવ્યના લક્ષમાં, કર્મના ઉદયમાં જોડાવાનું છડતો નથી ત્યાં સુધી પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આપણે તો કરી લઈએ છીએ ને, દસ દિવસ આવે ત્યારે પ્રતિક્રમણ કરીએ છીએ, ઘણા તો આઠમ ચૌદશ કરી લે, ઘણા ચોમાસાના દરરોજ ચા કરી લે છે, કરીએ છીએ કે નથી કરતા, નથી કરતા, હા તો એટલું તો કરીએ છીએ ને, પણ એટલું તો કરીએ છીએ ને, ખાલી એટલું નહીં અમે સમજીને કરીએ છીએ, એ તો વાંધો નહીં ને, ખાલી ભાષા બોલતા નથી, ગાથા બોલતા નથી, અર્થ વાંચતા નથી, અમે તો સમજીને કરીએ છીએ. નહીં એમાં આવે છે
તો અભ્યાસ કરીએ,
એમ છ વિભાગ દીધા કે ને, એમાં પ્રથમ સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ વંદન પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચ અને પ્રત્યાખ્યાન એ રીતે છે કે નહીં, તો અમે કરીએ છીએ સામાયિક. ત્રીજો પાઠ કોને કહે, સામે જે સમતામાં લીન, કેટલું બધું અમે યાદે રાખીએ છીએ બધું, નહીં
તો કરી
જીવનમાં આ એક પ્રકાર કે ફરી ફરી નહીં તું પ્રણમન કરવા માટેનો પ્રયાસ કરે છે કે ખાલી યાદ રાખ ક્ષોપક્ષમ વધારે. તો અહીંયા કે જ્યાં સુધી એ નથી ત્યાં સુધી એ નૈમિત્તિક એવા જોડાવાનું છોડી દે, બહુ સરસ, બહુ સરસ, ના બહુ સરસ, હું શરીરને પર તો જાણું છું પણ એમાં એકાકાર પણ રહે છે,
એકાકાર
ફરીથી પર જાણતા અંદર ભાવમાં શું આવવું જોઈએ, એની ભિન્નતાનો ભાવ, ઉપેક્ષાનો ભાવ, પર કહેતા જઈએ છે ને એકત્વ ચાલુ રાખે,
એકત્વનું પ્રતિક્રમણ છે બરાબર, પરનું પ્રતિક્રમણ શું, પરને તમે કોઈ ગ્રહણ કર્યા નથી,
ફરીથી ગ્રહણ નથી કર્યા એવું સ્વીકારશું તો એના આ એ ભાવ થયો, તો ભાવ સાથે પણ ઓલામાં એકત્વ પણ અને એના પણ ક્યાંય ફેરફાર કરવાની વૃત્તિ એ બધું છૂટે, એનું નામ દ્રવ્ય કહેવાય. પોતાના ભાવ સાથે નૈમિત્તિક સાથે નિમિત્તનો છે નૈમિતિક ભાવ છૂટે તો નિમિત્ત ઉપર આવો છે, નિમિત્ત છૂટે તો નૈમિતિક નો નથી. શું છે એ જ વખતે મુનિરાજ છે આહાર લેવા જાય છે રાજા ચક્રવર્તી ના મહેલમાં જાય છે. શું છે ત્યાં? શું છે? મહેલમાં છે તો શું નથી? પ્રતિક્રમણ કર્યું ને, પ્રત્યાખ્યાન નથી કર્યું ને, કારણ કે મહેલમાં છે આહાર લેવા. અરે આહાર લેવા એ ક્ષેત્રમાં ગયા છે પણ નૈમિતિક રાગ ભાવનો અભાવ છે. મહેલમાં રહેતા પણ મહેલના ત્યાં પછખાણ છે. દ્રવ્યની વાત કરી, અરિયન દશામાં શરીર છે, સમોસણ જાત શરીર છે, ઔદારિક પરમ ઔદારિક. શું છે? કારણ કે શું નથી? શું નથી? નૈમિતિક ભાવ નથી. અને નૈમિતિક ભાવ નથી તો બાયમાં કદાચ યોગ હોત, છતાં એને શું કહેવાશે? ત્યાગ કહેવાશે. અને આપણને છે નહીં માટે આપણે એ ચક્રવર્તી ના છખંડ માં અમને શું છે? બરોબર ત્યાગ છે કે નહીં?
છખંડ નથી એનો, રાગ નથી.
હા, એટલે રાગ નથી એવું નથી, અંદર રાગ પડ્યો છે. કૃષ્ણ રૂપ નો રાગ પડ્યો છે. એક બારમાં યોગ નથી અને છતાં શું છે અંદરમાં? તૃષ્ણા નૈમિતિક ભાવ ઉભો છે તો તે કઈ છોડ્યું નથી. આખી વાત ક્યાંથી લેવા, ક્યાંથી લેવાની છે? પોતાના પરિણામથી. અને એક અને અંદરમાં તૃષ્ણાનો ભાવ હોવાથી એકત્વપણાનો, ભલે એટલે વૈભવ નહીં પણ કદાચ 2-5 લાખનો નફો થયો તરત જ રાગ ઉછળી પડશે. શું છે? કારણ કે અંદરમાં શું પડ્યું છે? અભિપ્રાયના ગર્ભમાં એ ભાવ પડ્યો છે બધો. અને જેથી કાંઈક પણ કદાચ ઓલું ખોટું પણ એકવાર બોલી ગયો છે પણ એકવાર શું થઈ જશે? હર્ષિત પરિણામ થઈ જશે બધું. તો અહીંયા આખું આચાર્ય દેવ કહે છે આવું ક્યાં સુધી? કે જ્યાં સુધી તું નૈમિતિક ભાવ નહીં કરે. અને નૈમિતિક ભાવ જો છોડ્યા ભાવમાં તો દ્રવ્ય પણ છોડાય આરોપ આપવામાં આવે છે. તો એ અહીંયા કે જ્યાં સુધી નિમિત્તભૂત પ્રતિક્રમતો નથી, એટલે નિમિત્તને નથી ત્યાં ઓલો નૈમિતિક નથી થતો એનો જ અર્થ આવી ગયો. અને એ પછી એને નિમિત્ત નહીં કહેવાય, એ જ્ઞાનના નહીં કહેવાય. અહીંયા તો એને નિમિત્ત શબ્દ વાપરો, તેનો અર્થ શું છે? ભાવમાં શું છે? નૈમિત્તિક ભાવ છે ત્યારે તેને નિમિત્ત. તો આ રીતે નિમિત્તને છોડ કહેવાનો આશય શું છે? જેમ કોઈ છોકરો કોઈ બીજા મિત્ર સાથે હોય પણ એના કાંઈ બધું ખરા તો એને શું કહે? તું એનો સંગ છોડી દે. તો એનો સંગ છોડવાની પાછળ હેતુ શું હોય છે? કે તારા ખોટા સંસ્કાર ન પડે એના માટે હોય છે. કહેવામાં તો કેનાથી આવશે? જેમ હોય છે કે ભાઈ ઠંડુ ખાવાથી શરદી બહુ થતી હોય તો શું કહેશે ડૉક્ટર? શું કહેશે? ઠંડુ ખાવાનું બંધ. એનો અર્થ શું છે? એની પાછળનો હેતુ શું છે? એનાથી તને થયેલો રોગ મટાડવાનો. વાત શેનાથી ચાલે છે? બહાર છોડવાની. અંદર અભિપ્રાય શું છે? રોગ મટાડવાનો. ના, એવું ન હોય બહારમાં, એવું જ હોય કે ન હોય એમ અહીંયા આચાર દે શું છે? જે તને દ્રશ્ય છે, દ્રશ્યમાન થાય છે, જેના સંગમાં નિમિત્તે તને થાય તો એ જો તને છૂટશે તો અંદરનો નૈમિત્તિક ભાવ પણ છોડવાનો. તો એને એને છેડો ક્યારે કહેવાશે? નૈમિત્તિક ભાવ છૂટો ત્યારે. તો એને તો જ્યાં સુધી છે પછતો નથી. હવે ત્યાં સુધી બે રિવર્સ, નૈમિત્તિક ભાવને પ્રતિક્રમતો પછતો નથી ત્યાં, અને જ્યાં સુધી ઓલો ક્યાં સુધી? કે જ્યાં સુધી તારા નૈમિત્તિક ભાવને એને છોડતો નથી ત્યાં સુધી નિમિત્તને પણ છોડતો નથી. અને હવે એનાથી રિવર્સ, જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી પચતો નથી ત્યાં સુધી કેવો છે? કરતા જ છે. ફરીથી ફરી અહીંયા શું આવ્યું? તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમતો નથી ને પચતો નથી ત્યાં સુધી નૈમિત્તિક ભાવને પ્રતિક્રમતો અને પચતો નથી. અને ત્યાં સુધી એને શું કહેવાય? કરતા જ કહેવાય. ત્રણ વાત આવી. નિમિત્ત જે બાહ્યમાં દ્રવ્ય પ્રતિક્રમણ અને એના અપ્રતિક્રમણના જે છે સંયોગો એ તરફનું લક્ષ છોડતો નથી. દ્રવ્ય તરફના એના પદાર્થોનું લક્ષ છોડતો નથી ત્યાં સુધી શું છે નૈમિત્તિક ભાવને પણ તું છોડતો અને તો ત્યાં સુધી કરતા છે. ત્રણેય વાત બારમાં જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન જે દ્રવ્ય છે એના બાયના સંયોગો ઉદયમાં જોડાવાનું તો બંધ કરતો નથી ત્યાં સુધી નૈમિત્તિક ભાવ અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છૂટતા અને ત્યાં સુધી તું કેવો છો સદસો એપ્રો કરતા જ છે. અને જ્યારે હવે ક્યાં આવ્યું હવે શું આવ્યું
છોડે
હવે નવું આવ્યું ઓલું શું આવ્યું અનાદિનું શું કરે છે એની વાત આવી. હવે શું છે નવું શું છે જ્યારે નિમિત્તપણ આ દ્રવ્યને પ્રતિક્રમણ તથા પચકે છે એટલે નિમિત્તના સંગમાં જોડાતો જ નથી અને ત્યારે શું છે નૈમિત્તિક ભાવ જ થતો નથી અને એ ભાવ જો નથી થતો તેનું નામ શું કહેવાય છે અકર્તા જ છે. એમાં વચ્ચે શબ્દ એકાદ ન બોલાણો તો કઈ વાંધો નથી. શું વાંધો શું છે સાક્ષાત કદાચ ન બોલ્યા તેમાં દોષ શું આવે આમ કહીને આચાર્ય શું કહેવાય એમ શું ટીકાની પહેલી લાઈન વાંચે અરે સ્વભાવગત તો અકારક છો હવે પર્યાયમાં અકર્તા છો શું છે પેલું તો એની સાથે લિંક જો ફરીથી આ શું આવ્યું
પર્યાય
સિદ્ધાંત અને આ એનું ફળ આવ્યું. સ્વભાવ જે છે એની વાત શરૂ કરી અને એનો સ્વીકાર કર્યો તો પર્યાયમાં શું આવ્યું ફળ આવ્યું કે સાક્ષાત અકર્તા છે અકર્તા જ છે ઓલો છે અને આ થાય છે. શું છે સ્વભાવ તો છે જ અકારક છે જ એમાં અકારક ન હોત તો પર્યાયમાં થયો ક્યાંથી. પર્યાયનું શુદ્ધ પરિણમન સ્વભાવના સામર્થ્યને બતાવે અને સ્વભાવમાં સામર્થ્ય છે તો એના આશ્રય પ્રણતિમાં થાય છે જ્યાં સુધી. અને હવે કહે છે જ્યારે આ વાત આમાં આગળ આવી ગઈ છે ક્યાં આવી ઉપાસવામાં એ સિવાય આવા જ્યાં સુધી ને જ્યારે એક્ઝેક્ટ શબ્દ છે 69 અને 70 ગાથામાં આ આત્મા જ્યાં સુધી આત્માને આશ્રવ જ્યાં ભેદ જીવ જાણે નહીં રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી આવ્યા. અને 71 આ જીવ જ્યારે આશ્રવોનું તેમ અહીંયા જ્યારે આવ્યું બે વાત આવી ગઈ નહીં બધું યાદ ન રહે ને આટલું બધું લાંબુ એટલે આટલી 415 ગાથા યાદ કેમ રહે ગુરુદેવસિંહ યાદ રહેશે. અને આ વાત હજી 332-344 ગાથા ચાલો એ પૂરું જોઈને આપણે પૂરું કરીએ. 332-344 ગાથા એની ટીકામાં છે એમાં વચ્ચેની પાંચમી છઠ્ઠી લાઈન છે તે ત્યાં સુધી કે જ્યાં સુધી શબ્દ છે આવી ગયા શબ્દો અને જ્યાં સુધી અને એ હવે જ્ઞાનરૂપ હવે ભેદ પૂર્ણ થવાને આત્માને જ આત્મ જાણતો એવો જ્ઞાનરૂપ પરિણમતો થકો કેવળ જ્ઞાતા સાક્ષાત અકર્તા થાય. આવી ગયું ઓલામાં હતું ત્યાં સુધી કરતા પણ સંમત કરવું ઓલામાં આવ્યું હતું પાંચમી લાઈન તેને કરતા પણ સંમત કરવું અહીંયા કોની વાત આવી જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં જે નિમિત્તના સંગમાં જોડાય નૈમિત્તિક ભાવ કરે ત્યાં સુધી શું છે કરતા પણ છે એમાં આવ્યું હતું ને ત્યાં સુધી કરતા જ છે આવ્યું તો આપણામાં અહીંયા ગાથા ચાલતી તેમાં ત્યાં સુધી કેવો છે કરતા જ છે. અને હવે પછી જ્યારે તે જ્યાં સુધી હવે હવે જ્યારે એ પોતે શું કરે છે આત્માને જ આત્મા તરીકે જાણે ત્યારે જ્ઞાતાપણાને લીધે કેવો છે સાક્ષાત અકર્તા થાય છે. બસ આટલું જ કરવાનું છે શું બહુ ટૂંકાણમાં બહુ સહેલું છે ને અકર્તા છે એના સ્વીકારીને અકર્તા થવું છે બસ. એટલામાં આખી આ વાત આચાર્યદેવ એના માટે આટલા ખુલાસા કરીને આપણને કે સ્વભાવ અકારક છે એનો સ્વીકાર કરી લે તો પર્યાયમાં સાક્ષાત અકર્તા થઈશ તો તને નવો નૈમિતિક રાગ ભાવ ઉત્પન્ન જ નહીં થાય તો બંધ તને થવાનું નથી, નહીતર અને ચાલુ રહેવાનું જ. એ સુંદર રીતે આચાર્યદેવ અને એ રીતે એક એક ગુરુદેવસી આ રીતે કરીને પણ છો અને હવે એવું કરજે તો પર્યાયમાં પણ થઈ જાય.
ભગવાન.